así sikat umamiku dena po.
રામ રાજ્યમાં ભગવાનની સાથેનો આ સત્સંગ એ માનસની એક ચરમસીમા છે રામાયણ, અને જે પરિપક્વતા કહેવાય જીવનની પરિપક્વતા ક્યારે આવે, પ્રૌઢ અવસ્થા આવે ત્યારે માણસનામાં પરિપક્વતા આવે, કોઈ પણ કચાશ એમાં ન રહે, એ પરિપક્વતા એ જ પરિપૂર્ણતા. ભગવાનની સાથે પ્રજાનો સત્સંગ થઈ રહ્યો છે, ભગવાને ખૂબ જ સરસ ઊંચામાં ઊંચી એક સમજણ આપીને આ સત્સંગ પ્રજાજનો સાથે કર્યો. જીવનની ઉત્તરાવસ્થા જેને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે, એ આખા જીવનનું પીડપણું અનુભવીપણું અને આખા જીવનનો સાર છેક છેલ્લે આવે. જેમ ગોરીમાં દહીં ન ખાય, ઠંડુ ગરમ પાણી ન ખાય, વલોણાને ખેંચવામાં આવે પછી ઝડકા મારવામાં આવે, જરૂર પડતો ગરમ પાણી કરીને ફરી પાછું ટાળું નાખવામાં આવે, અને છેવટે આ બધી પ્રક્રિયામાંથી પસાર થયા પછી સરસ મજાનું માખણ અંદરથી ઘણું બધું નીકળે, પણ એમાં જો અપરિપક્વતા હોય તો છૂટું પડી ગયેલું, ઢીલું, ઓછું, ફેલાઈ ગયેલું એ પરિસ્થિતિ વાળું હોય માખણ વલાણામાં. પણ સરસ રીતે એ વલોવાય ને સફળતા મળે એમાં માખણ ખૂબ જ સરસ. એમ જીવનની પરિપક્વતા પણ, જીવનનું મંથન પણ પ્રૌઢાવસ્થાની અંદર સારામાં સારી સમજણનું નવનીત તત્વ આપી દે. અહીંયા ભગવાનની સાથેનો સત્સંગ છે, રામાયણ કથાનો ઉત્તર ઉત્તર અવસ્થા છે, એમ માનવ જીવનની પણ ઉત્તરાવસ્થા વૃદ્ધાવસ્થા એ સાચી સમજણવાળી પરિપક્વતાવાળી હોય. કથામાં પણ એની પરિપક્વતાનો સાર અંતમાં જ કહેવામાં આવે. ભાગવતની આખી કથાનો સાર એકાદશ સ્કંદની અંદર અને દ્વાદશમાં પૂર્ણ આવતી કરી, એકાદશ સ્કંદની અંદર ભગવાને પોતે જ સ્વયં પોતાના શ્રી મુખથી ઉદ્ધવને અને ભગવાન દત્તાત્રેય અવધૂતે ત્યાં આગળી યદુરાજાને જે ઉપદેશ આપ્યો છે એ જીવનનો તત્વ આપ્યું છે, ઉત્તરાવસ્થાનું ભાથું આપી દીધું છે. માણસની અંદરની આ ઉત્તરકાંડની કથા એ પરિપક્વ કથા, પરિપૂર્ણ કથા છે, અને એમાં જીવનની સાચી સમજ, અને સાચી સમજ આવ્યા પછી ઉછળકૂદ ન થાય. નદી પહાડેથી નીકળે એટલે કૂદતી ઉછળતી નીકળે, પછી મેદાનમાં આવે એટલે થોડી ધીર ગંભીર થઈ જાય, અને જ્યારે સમુદ્રને મળે એટલે પરિપૂર્ણ એમાં વિલીન થઈ જાય શાંત. એમ જીવન પણ બાળપણનું ઉછળકૂદની અવસ્થા વાળું હોય, ઉંમર આવે એટલે થોડાક ધીર ગંભીર થાય, છતાંય પ્રવાહની ગતિ તો રહેવાની, ચંચળતા તો, પણ જ્યારે એ સમુદ્રમાં પોતાના ગંતવ્ય સુધી પહોંચીને એમાં મળી જાય પછી વિલીન. એમ આપણી જીવનની અવસ્થા પણ જ્યારે વિલીન અવસ્થા સુધી પહોંચવા જેવી થાય, પરિપક્વ થાય, ત્યારે શાંત ધીર અને ગંભીર થઈ જાય. જો ઉત્તરાવસ્થામાં ઉછલકૂદ અને ધીરતા ન આવે તો સમજવાનું કે હજુ આપણે પહોંચવામાં અધૂરા છીએ, કચાશ છે. એમ ભગવાનની આ કથામાં, ભગવાનનો આ સત્સંગ પરિપૂર્ણતા અને પરિપક્વતા તરફ સુધી લઈ જઈ રહ્યો છે, અને એની અંદર પણ કહ્યું કે આ જે કંઈ તન ધન શરીર જે કંઈ છે માયા છે, અહંકાર છે, મમતા છે, એ બધા ભગવાનની બરાબર તો નથી જ. એકમાત્ર જો હિત કરવા વાળા હોય તો પરમાત્મા એક જ છે. રામ સમહિતકારી, રામ જેવું હિત કરો, ભગવાન જેવું હિત કરવા વાળું આ જગતમાં કોઈ નથી. સબ વિધિ તો પ્રણતાર, ભગવાન તો દરેકના દુઃખને, દુઃખની જે પ્રાર્થના છે ને સાંભળી, દુઃખ પ્રણત આરતી હર, જે શરણાગત થયો છે, જે ભગવાનને પ્રપન્ન થઈ ગયો, સોંપાઈ ગયો, જેને બે હાથ ઊંચા કરીને શરણાગતિ સ્વીકારી લીધી, પછી ભગવાન એના બધા દુઃખો સાંભળે. આર્થ એટલે દુઃખ, અને આરત હર, એ દુઃખને હરી લેનાર. આરતી શબ્દનો અર્થ પણ છે પ્રભુ આપ તો આર્તની અંદર જે દુઃખની અંદર રત છે એને એમાં બહાર કરવા વાળા આપ છો. આરતી, આરતી એટલે દુઃખી, દુઃખી માન, અને એ આપને શરણે આવ્યો છે. ભગવાનને શરણે જાય એટલે દુઃખના હરતા બની જાય છે. એટલે પ્રણત આરતી હરતા એમ સબ વિધિ, બધી જ રીતે આપ બધા જ પ્રકારના દુઃખ પરિતાપ વ્યથાઓને હરી લેવા વાળા આપ છો. આમ કહી પ્રભુ ને પ્રાર્થી રહ્યા છે, પ્રભુને વંદી રહ્યા છે રામરાજના પ્રજાજનો. અને હવે પ્રજાજનો પોતાનો પ્રતિભાવ આપે છે. સત્સંગ ભગવાને પૂરો કર્યો અને ભગવાનની સન્મુખ બેસીને સૌ રામરાજના પ્રજાજનો પોતાનો પ્રતિભાવ આપતા કહે છે પ્રભુ, પ્રભુ આવી શિખામણ, આવી સાચી સમજણ બીજું કોણ આપી શકે? એ એકમાત્ર ભગવાન જ આપી શકે, ગુરુ આપી શકે. સમજણ સમજ્યા વિન સૌ કાચું રે. સમજણ જ્યાં સુધી પૂરેપૂરી આપણામાં ન સમજાય ત્યાં સુધી બધું જ અપરિપક્વ. જે કંઈ પણ મળ્યું છે એનો અનધિકાર. જીવન પણ જીવ્યા ખરા, ભલે 90 વર્ષ સુધી જીવ્યા હોય પણ અપરિપક્વતા હોય તો કશું કામ નહીં. એ માત્ર એક અબૂજ નાનું બાળક હોય એની માફક, ગતાગમ ન હોય, એ અપરિપક્વતાને ભગવાન આપે દૂર કરી છે. અસે શીખ તુમ અભિનુ દેહી નકો. હે પ્રભુ આવી શિખામણ આપના વગર બીજું કોણ આપી શકે? સાચું તત્વ, એ તત્વ શું થાય? વ્યાસજીની માફક સાચું જ્ઞાન આપ્યું તો જન્મતાની સાથે સુખદેવે ઘર છોડીને ચાલવા માંડી. તો સાચી શિખામણ જલ્દી કોઈ ના આપે. આ જગત ક્ષણભંગુર છે, આ જીવન એક સ્વપ્ન છે, આ સર્વનાશવંત છે. ભગવદ્ ભજન એ જ એક વાસ્તવિકતા છે, અને નિજ સ્વરૂપને ઓળખવું એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. બાકી તો બધું આ મદ મોહ અને માયા, એ બધા તો જીવનની અંદર અવરોધરૂપ છે, એ નહીં કામ આવે. આવી સ્પષ્ટ સમજણ, મોહ માયા કોણ વાળવાનું કે ભાઈ છોકરા જોડે માયા છે, હવે શું થાય? 80-85 વર્ષ ના થયા છે પણ હાચામાં તો પડે ને છોકરો. માયા, એ માયા એમ થાય કે છોકરા જલ્દી મોટા થઈ જાય, એના લગ્ન થઈ જાય, પછી એમને જોઉં, પછી છૂટું તો વાંધો નહીં. પછી એ પતિ જાય કે છોકરાને, છોકરો રમાડીને પછી. આમ માયા એ જલ્દી માણસને છૂટવા દેતી નથી, એટલે બંધનો મારા પીડાઓ બધી સહન કરી દે. માદા પડ્યા હોય છેલ્લી અવસ્થા એમ સુતા સુતા ભલે કઈ વાંધો નહીં, લગ્ન થઈ જાય, બહુનું મોડું જોવું પછી જવાય. આમ માયા છે એ દુઃખના બંધનમાંથી છૂટવા દેતી નથી. જ્યારે ભગવાન, આ બધું ક્ષણભંગુર છે, આ દુનિયાનો મેળો છે. મેળામાં ઘણા બધા માણસો ભેગા થાય અને મેળો પૂરો થાય એટલે છૂટા પડી જાય. એમાં જગત અને આ જીવન પણ એક મેળો જ છે. ક્યાંક ક્યાંક ભેગા થયા છે, ક્યાંક પાછા છૂટા પડી જાય. તો આવી વાત હિતકારી વાસ્તવિક જીવનની એ સમજણ કોણ આપી શકે? તો અહીંયા ગાડી ભગવાનને પ્રજાજનો કે છે, પ્રભુ આવી વાત તો અસશીખ, આવી સમજણ, આવી શિખામણ તમારા વગર આ જગતમાં બીજું કોઈ ના આપે. અને બીજા કોઈ આપે તે કેવું હોય? માતા પિતા પણ સ્વાર્થની જ વાતો કરે, છોકરા મોટા થશે, કમાશે, અમે ગયડા થઈશું, અમારી સેવા કરશે, અમારો આશરો થઈ પડશે. આમ માતા પિતા સ્વાર્થ, આ એ બધા ઓ એટલે એ બધા તો બહુ તો સ્વાર્થને લીધે અમારો સોબત કરશે, બાકી શું કરવાનું? આ શરીરની, શરીરની સંપત્તિની, શરીરની આવડતની, શરીરનો જે દેખાવ છે, બુદ્ધિ છે, બળ છે, એનો બધાએ બધાએ આશરો લેશે, એનો બધા ઉપયોગ કરશે, આશા રાખશે, બળની આશા રાખશે, એના દેખાવની આશા રાખશે, એના એના પૈસાની, એની શક્તિની, બધાની આશા રાખશે. પણ એને કોઈ નહીં ચાહે. જો એ પૈસો લાવ કમાતો બંધ થઈ ગયો, પછી યાવદ વિત્ત ઉપાર્જન સક્ત તાવદ નિજ પરિવારો રક્ત પશ્ચાત ધાવતી ધર જર્જર દેહે વાર્તામ પૃચ્છતી કોપી નહી. પૈસો લાવતા કમાઈ કમાઈ લાવશે, લો ચા પીવો, દૂધ પીવો, પણ જ્યાં કમાવો નોકરી છૂટી ગઈ, ઘરમાં બેસી ગયા તો પારો પાણી કોઈ નહીં હાલે. વાર્તામ પૃચ્છે, પારાની વાત નહીં, કોઈ ભાવે ને પૂછે, વાર્તામ પૃચ્છે કોઈ. યાવદ વિત્ત ઉપાર્જન સક્ત, જ્યાં સુધી કમાવાની તમારા મેં છે, ત્યાં સુધી તમારી તમારો ભાવ, તમારી કિંમત, નહીતર પરિવાર આખો તમારો દોષ. તો આમ સ્વાર્થ રત માતુ પિતુ હો, માતા પિતા અને પરિવાર પણ તમારી સાથે સ્વાર્થનો જ સંબંધ રાખશે. મૃત્યુ વખતે શરીરને ઉપાડી જશે ને તો રડશે તો એમના સ્વાર્થ માટે, ઓરે અમારો તો આધાર હતો, અમારો એક હતો, કમાનારો હતો, ને આ બધા એનો એ સંભાળતો હતો, એના વગર આ બધું પણ માત્ર રડે એટલે સ્વાર્થ નહીં. સ્વાર્થ સંભાળી સંભાળીને રડે. આમ ભગવાનની આ રામરાજની પ્રજાએ સમજી લીધું કે માતા પિતા પણ સ્વાર્થને લીધે જ સંબંધી હોય છે. એટલે કઈ શિખામણ, કેવી કેવો ઊંચો ભાવ આપ્યો હશે ભગવાને સત્સંગની અંદર. એ સત્સંગનો આસ્વાદ લેતા આ અયોધ્યાના રાજના પ્રજાજનો, રામરાજના પ્રજાજનો, ભગવાન જે કઈ આપે છે ને, હેતુ રહી, કોઈ પણ જાતનો એની અંદર લક્ષ્ય નહીં, ધ્યેય નહીં, એનો સ્વાર્થ નહીં. જે કઈ ભગવાન આપે ને, હેતુ રહીત, કોઈ અપેક્ષા સિવાય. આપણને કોઈ પણ ચીજ વસ્તુ આપી અને તેની અપેક્ષા હોય કે આ વસ્તુ આપું છું, મને આભાર ના કહ્યો, થેન્ક્સ તો કહ્યું નહીં, કઈ નહીં તો છેવટે એટલે શબ્દની અપેક્ષા રાખે, ભાઈ આભાર તમારો. માણસ ઘણી વાર બોલી નાખે કે ઘરમાં આટલા ટીપાઈએ છીએ, આટલા કૂટાઈએ છીએ, છતાં કોઈ ઘરમાં મારી કિંમત નથી, કોઈ પૂછતું નથી, કોઈ અમને અમારી અમે ગણતરીમાં જ નહીં, આટલું વૈતરું કરીને હવા ત્યાં જ મરી ગયા, થાકીએ તો માણસ પણ અપેક્ષા રાખે, હેતુ હું આટલું કામ કરીશ તો મને રાષ્ટ્રપતિનો સન્માન મળશે, મારું આવું સન્માન થશે, મને સન્માન પત્ર મળશે, મને મને શાલ ઓઢાવશે, મને હાર પહેરાવશે, આ હેતુ કંઈક ને કંઈક ક્યાં કામ કર્યું. પણ પ્રજાજનો, રામરાજના પ્રજાજનો તો કહે છે, અમારા ભગવાન કેવા છે, હેતુ રહિત, કોઈ પણ જાતની અપેક્ષા, કોઈ પણ જાતના બહાના વગર, કોઈ પણ કારણ, જગત જુગ ઉપકાર, આખા જગત ની અંદર જો આવો જગતના જેટલો મોટો ઉપકાર જગત જુગ આ જગત ની અંદર આ યુગ ની અંદર આવો મોટામાં મોટો ઉપકાર દુનિયા કેવડી મોટી છે એવડો મોટો ઉપકાર એમ કે ભાઈ અમારી પર બહુ મોટો ઉપકાર કેટલો મોટો ઉપકાર આખી દુનિયા જેવડો મોટો વિશાળ ઉપકાર એમ ભગવાને પણ આ મનુષ્ય શરીર વિના હેતુ કોઈ પણ કારણ રહિત ભગવાને આ માનવ શરીર આપણને આપી દીધું લે લઈ જા જેમ દીકરાને બે પાંચ પચીસ લાખ રૂપિયા આપે બાપ કે લઈ જા કઈ કઈક કર આપી દીધા કેમ કે મારો દીકરો છે આપ ગયો પાંચ પચીસ લાખ રૂપિયા લઈને બાપને એમ હતું કે કમાઈને આવશે સુખી થશે કઈક આગળ વધશે પણ બે વર્ષે પાછો આવ્યો ચિત્રે હાલ હા ભૂખ્યો તરશો ગહાઈ ગયેલો પૈસે ભાઈ આપ્યા હતા ને કઈ ના એમ બાપ પણ કઈક હેતુ લક્ષ રાખીને આપ એક લઈ જા કઈક એની પર ભાવ બતાવ ઉદારતા બતાવ પણ એ પાછો આવે તારે જો આવો આવ્યો હોય તો એને કઈક જા નકામો છો તારામાં કઈ છે જ નહીં એમ કરીને એને અડશે નહીં પણ અહીંયા ભગવાન તો બિનુ હેતુ કારણ રહિત કૃપાલા કે તને આપ્યું આ મનુષ્ય શરીર લે જઈને કમા કમા એટલે તું આગળ વધ માનવ જીવન તરીકે જીવન માનવ શરીર મેળવીને પરમાત્મા સુધી તારા આત્મ તત્વ સુધી તું પહોંચ પણ જયારે પાછો ફર્યો પચાસ સિત્તેર એસી વર્ષે હાવ ખાલી ગરીબ ભિખારી થઈ એટલે પેલું આપ્યું તું ને ખબર નહી એસી વર્ષ કઈ ગયા એ ખબર ના પડી પૂરું કઈ ખાલી હાથે પાછો તો ભગવાન એને હેતુ રહિત કોઈ પણ જાતના કે બહુ ડાયો છું બહુ હોશિયાર છું બુદ્ધિશાળી છું માટે લઈ જા પણ નહીં જીવ ઉપર માત્ર કૃપા કરવાને જ અર્થે લઈ જા અમૂલ્ય એવું આ માનવ શરીર જેની કોઈ કોઈ કિંમત દેવો પણ જેને જંકે આ શરીર કેટલું કિંમતી આપ્યું છે ખબર છે એક કિડની કાઢીને આપ્યું હોય તો એ કોઈક એક આ દસ આંગળીઓ છે એક હાથની ને એક પગની એક કાપ્યાલ ને તને કરોડ બબે કરોડ રૂપિયા આપી દઈશ આજકાલ કિડની તો વેચવા વાળા હોય પણ આટલું કિંમતી શરીર છે એ ભગવાને આપણને આપ્યું છે હેતુ રહિત